તારીખ 24/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 56 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51
લક્ષણ જોઈએ સર્વથા જુદા પાડો તો સર્વજ્ઞ સ્વભાવે શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. પ્રગટ પર્યાયમાં પોતાની પ્રગટ અવસ્થામાં રાગ પ્રવર્તે છે અને જ્ઞાન પણ પ્રગટપણે વર્તે છે. જ્ઞાનનું લક્ષણ નિરાકુળપણે જાણવું તે છે. જાણવું એટલું નહીં પણ નિરાકુળપણે જાણવું તે જ્ઞાનનું લક્ષણ છે. અથવા જ્ઞાનને સ્વભાવ લક્ષણથી જોવામાં આવે તો નિરુપાધિક સ્વભાવિક જ્ઞાન છે. જ્ઞાનમાં ઉપાધિ નથી. જ્ઞેય અનુસાર કોઈ આકાર હોય, જેમ કે રાગ જણાય, રાગ પોતે ઉપાધિ સ્વરૂપ છે અને જેમાં એ રાગ પ્રતિબિંબિત થાય છે એ જ્ઞાન પોતે નિરુપાધિક સ્વરૂપ છે. એમ બંનેમાં તફાવત છે. એકમાં ઉપાધિ અને આકુલતા છે, એકમાં નિરુપાધિકપણું અને નિરાકુરતા છે. એમ બંનેના સ્વરૂપ જુદા જુદા હોવાથી બંનેના લક્ષણ પણ જુદા જુદા સ્પષ્ટપણે છે. એમને સર્વથા જુદા પાડવા, જુદા વિચારવા એમ ન કીધું. આવો માત્ર વિચાર કરવો એમ ન કહ્યું. એમ એ જુદા છે, એને જુદા પાડવા, એટલે કે બંને અનુભવ ગોચર થઈ રહ્યા છે. રાગ પણ અનુભવમાં આવતો ભાવ છે, જ્ઞાન પણ અનુભવમાં આવતો ભાવ છે અને બંને જુદા જુદા પ્રકારના ભાવો છે. એમ એનો તફાવત ભિન્નપણું બરાબર એને અનુભવથી પકડાવવું જોઈએ તો જુદા પડે. એવું પણ નથી કે ભેગા થઈ ગયા છે અને જુદા પાડવા છે. જુદા છે, જુદા છે અને જુદા અનુભવવા છે. અનુભવમાં તો આવી જ રહ્યા છે પણ જુદા છે અને જુદા અનુભવવા છે. જે વળચરાવેલી દોરી હોય છે, કાઠી હોય છે, સિંદરી હોય છે, એ બે એના જુદા જુદા તાર છે, સરાવણ કહેવામાં આવે છે. બે જુદા છે. વળ ચડ્યો છે અને એક જેવા દેખાય છે માટે એક થઈ ગયા નથી, એક બીજા સ્વરૂપે થઈ ગયું નથી. એમ ભૂલ કરીને, જ્ઞાન પોતાને ભૂલીને, રાગને સ્વપણે પકડી લીધું છે તો પણ જ્ઞાન રાગપણે થઈ શકે નહીં અને રાગ જ્ઞાનપણે થઈ શકે. થયા નથી, રાગ જ્ઞાનપણે થયું નથી, જ્ઞાન રાગપણે નથી. જુદા છે, જુદા અનુભવવા છે. બીજા વિચારથી બીજા વ્યવસાયથી બીજી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને ઉપયોગને વ્યાવૃત કરીને એનાથી નવરો કરીને અંતરંગમાં જે જ્ઞાન છે એને નિરાકુળપણે છે એમ અનુભવવું છે જ નિરાકુળપણે એમ નિરાકુળપણે અનુભવવું છે અને રાગને આકુળતા પણ જાણવું છે. એનો સ્વ પણ અનુભવ નથી કરવો. આકુળતાનો અનુભવ થશે, રાગ છે એમાં આકુળતાનો અનુભવ થશે, પણ બેમાં સ્વ પણ થઈ નથી શકતો. રાગમાં સ્વ પણ થાય છે ત્યારે જ્ઞાન પોતે પોતાની હૈયાથી નિસ્વૃત કરે છે, સ્વ ખોવે છે. જ્ઞાનમાં સ્વ પણ કરતા એ પ્રમાણે રાગમાં અહમ પણ ઉઠ્યું છે એ ચાલ્યું જશે. આમ ભેદ જ્ઞાન કરવું. પરમા સ્વપણું કર્યું છે એ તો રાગમાં સ્વપણું વધી ગયું, તીવ્ર થઈ ગયું, એ તો રાગના વિષયમાં પણ સ્વપણું થયું. પર છે એ તો રાગનો વિષય છે, એમાં સ્વપણું ક્યારે કર્યું કે તીવ્રપણે રાગમાં સ્વપણું થયું એટલે રાગનો વિષયભૂત પદાર્થ છે એમાં પણ સ્વપણું આપોઆપ થઈ જાય છે. પર તો સ્પષ્ટપણે પર છે અને એમાં સ્વપણું કરનાર કોઈ માધ્યમ હોય, વચલો ભાવ હોય તો એ રાગ છે. તો પરમાં સ્વપણું મટાડવું હોય તો રાગમાં સ્વપણું મટે એટલે પરમાં આપોઆપ સ્વપણું મટે. એમ અહીંયા ગરબી ન થવા દેવી હોય તો ઓલા પણ શીખ્યું શરૂ કરવી જોઈએ. અહીંયા ધકામુકી શરૂ ન કરવી હોય, ન થવા દેવી હોય તો આગળ થઈ શરૂ કરી દેવી જોઈએ. એમ અનેક પ્રકારની સામગ્રીમાં સ્વપણું થઈ રહ્યું છે. સંયોગ ઘણો છે પૂર્વ કર્મ અનુસાર જે તે પ્રકારનો, ત્યાં સ્વપણું ન કરવું હોય તો રાગમાં સ્વપણું મટાડો એટલે આપો આપણાથી સ્વપણું કરો, અહીંથી સ્વપણું કપાઈ ગયું. શું થાય છે કે એ વિધિ નહીં સમજનારા ધર્મના ક્ષેત્રમાં પર પદાર્થનો ત્યાગ કરે છે. આ પરમાં સ્વપણું થાય છે ને, આપણે એક વાર બધું છોડીને દીક્ષા લઈ છે. આ પ્રકારની કાર્ય પદ્ધતિ નહીં સમજવાને લીધે કે પરમાં સ્વપણું થઈ ગયું છે ને એનાથી ઘણો દોષ થાય છે. માટે પરને છોડો તો આપણો દોષ છૂટી જાય, એટલે પરને છોડી દે છે પણ દોષ નથી છૂટતો. કેમ કે દોષ છોડવાની જે કાર્ય પદ્ધતિ છે તે યથાર્થ નથી. એ રીતે રાગમાં સ્વપણું છોડતા પરમાં સ્વપણું આપોઆપ છૂટે છે. કેમ કે રાગ તો જીવની અવસ્થામાં છે, જો એમાં સ્વપણું ન થાય તો પછી ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થોમાં સ્વપણું થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે સ્વક્ષેત્રમાં પરતત્વને પરપણે અનુભવ્યું, એટલા માટે અને જેટલો વિપર્યાસ છે એ દર્શન મોહને લીધે છે. આ એક સૂત્ર છે કે વિપર્યાસ માત્ર મોહને વશ છે. મોહ ન હોય તો વિપર્યાસ ન હોય, દર્શન મોહ ન હોય તો વિપર્યાસ ન હોય. એટલે જ્યાં જ્યાં દર્શન મોહ છે ત્યાં ત્યાં વિપર્યાસ છે, જ્યાં જ્યાં વિપર્યાસ છે ત્યાં ત્યાં દર્શન મોહ છે. બે વિના ભાવે છે. બસ આ તો ચિંતા વાત કરે છે. જ્ઞાનને રાગને લક્ષણો ભેદે સર્વથા જુદા પાડો, સર્વથા જુદા પાડો. અને એ સર્વથા જુદા પાડવા માટે એમ કહી શકાય કે હું જ્ઞાયક છું ને રાગ મારું જ્ઞેય છે એમ પણ નથી એમ કહી શકાય. હું આત્મા છું, જ્ઞાયક છું, ને રાગ મારું ગ્રેહ છે એમ પણ નથી. કેમ કે મારે સંબંધ જ રાખવો નથી,
કોઈ પણ પ્રકારનો
સર્વથા સંબંધ ન જોઈએ,
નિર્ણાયક
સંબંધ પણ ન જોઈએ. કર્તા કર્મ સંબંધ, ભોગતા ભોગ્ય સંબંધ, કે હું રાગને ભોગવનારો, રાગને કરવાવાળો, એ તો ન જોઈએ, પણ મારે જ્ઞાતાગ્નિ સંબંધ પણ ન જોઈએ. મે પણ હું, ને જ્ઞાન પણ હું, જ્ઞાતા પણ હું. મારે શું પ્રયોજન છે રાગને જ્ઞેય બનાવવાનું? મારે શું પ્રયોજન છે? મારે કોઈ પ્રયોજન નથી. આપોઆપ જણાય એને જ્ઞેય કહેવાય બીજી વાત છે. એ તો પદાર્થ માત્ર જ્ઞેયને નાશ પામે છે. જ્ઞાનમાં જણાવાય યોગ્ય હોવાથી જ્ઞેય પદાર્થ માત્ર થાય છે. એટલે કઈ બધા પદાર્થો સાથે પ્રયોજન નથી રહેતો, કહેવાતો નથી. સર્વથા શબ્દ લીધો છે, લીધો છે સર્વથા જુદા પાડો. કાંઈ મારે લેવા દેવા જ નથી. આના ઉપર 271 માં કળશની ટીકા જે કરી છે આત્મજીએ, આ વિષય ઉપર કરી છે. આત્મા જ્ઞાયક અને ચરદ્રવ્યની જ્ઞેય પણ ખરેખર નથી. એવી ભ્રાંતિ અનાદિથી જીવને ચાલી આવી છે. ભ્રાંતિ કેમ કહી? કે જાણતા વિપર્યાસ કરે છે, માટે જાણે તે ભ્રાંતિ નથી, પણ જાણતા વિપર્યાસ કરે તે ભ્રાંતિ છે. હું જ્ઞાતા ના, મારું જ્ઞેય જ્ઞેય જ્ઞાયક તો સંબંધ ખરો ને મારે એની સાથે, એટલો તો સંબંધ ખરો ને, મારું જ્ઞેય તો ખરું ને. સંબંધ તો સર્વથા છોડતો. જ્ઞાન ને રાગ ને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો એ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. અહીંયા તો હજી વિષય ચાલે છે પર્યાયમાં. રાગ પર્યાય છે, જ્ઞાન પર્યાય છે. બંનેને જુદા પાડવા જતા એના સ્વભાવ લક્ષણ પોત પોતાના લેવા પડશે. સ્વભાવથી એને જુદા વિના એ લક્ષણ ભેદે જુદા નહીં પડે. જ્યાં સ્વભાવથી એને જુદા પાડવા જતા માત્ર પર્યાયનો વિષય નહીં રહે, કે વાત આગળ વધશે, કે સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવશે, અથવા સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ પોતા સ્વરૂપે લક્ષમાં આવશે. લક્ષમાં આવશે એટલે કોક સ્વરૂપે લક્ષમાં નહીં આવે, પણ પોતા સ્વરૂપે લક્ષમાં આવશે. જેમ રાગમાં સ્વપણું થતા પરદ્રવ્યમાં આપોઆપ સ્વપણું થઈ જાય છે. એ તો રાગ તો જીવની વિકારી પર્યાય છે, અને પરદ્રવ્ય તે પર છે, છતાં પણ પરદ્રવ્યમાં સ્વપણું થઈ જાય છે. એમ જ્ઞાનમાં સ્વભાવ લક્ષણ થી જુદા પાડીને સ્વપણે વેદાતું જ્ઞાન છે, ત્યાં આત્મામાં શુદ્ધ જીવમાં સ્વપણું થઈ જશે. નિશ્ચય સ્વરૂપમાં શુદ્ધપણું, શુદ્ધ જીવમાં સ્વપણું થઈ જશે. આમ આપોઆપ જ થાય છે, નહીતર અહીંયા કોઈ તર્ક કરે છે કે આ રાગ ને જ્ઞાન ને જુદા પાડવાની વાત તો પર્યાયની સીમામાં ચાલે છે, પર્યાયની મર્યાદામાં ચાલે છે. ને પર્યાયથી જુદા પાડ્યા ગયો કે રાગ જાણતો નથી, અંધકાર સ્વરૂપ છે, જ્ઞાન જાણનાર પ્રકાશ સ્વરૂપ છે. પણ એ તો બધી પર્યાયની બધી વાત છે. અમારે તો સ્વદ્રવ્યને ગ્રહણ કરવું છે, સ્વદ્રવ્યનો આશ્રય કરવો છે, સ્વદ્રવ્યને પકડવો છે. એનું શું કરવું? સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. કેમ? કે જે એકલું જ્ઞાન સ્વભાવ છે જુદું પાડ્યું, તો જે સ્વભાવ છે એ જ દ્રવ છે. દ્રવ સ્વભાવને જ દ્રવ કહેવાય છે, એટલે એને સ્વભાવથી જુદું પાડ્યું છે. એમાં માત્ર પર્યાયનું અવધારણ રહેતું નથી, સ્વભાવનું ગ્રહણ આપોઆપ થઈ આવે છે. ત્યાં સ્વભાવનો આશ્રય થઈ આવે છે. સ્વપણે સ્વસ્વભાવ લક્ષમાં આવે છે ત્યાં સ્વપણે આવ્યો હોય એનો આશ્રય છે, એટલે ત્યાં માત્ર પર્યાયની સીમા રહેતી નથી. કેમ કે જે સ્વભાવ છે એ તો દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત થયેલું તત્વ છે, એને દ્રવગુણ પર્યાયના ભેદની અપેક્ષા નથી. ત્રણેયમાં વ્યાપ્ત હોવા છતાં ત્રણેય ભેદથી જુદું છે, ત્રણેય ભેદથી અતિરિક્ત છે, એને નિર્ભેદ કરવામાં આવે છે. સ્વભાવ તો નિર્ભેદ છે, ભેદ નથી, નિર્ભેદ એટલે ભેદ નથી. એમાં દ્રવ ગુણ પર્યાય કોઈ ભેદ નથી, ભલે કહેવાય સ્વભાવને દ્રવ કહેવાય છે પણ ખરેખર એનામાં ભેદ નથી. એવો દ્રવનો ભેદ એ પણ એને લાગુ પડતો નથી. દ્રવના ભેદથી વસ્તુને જોવી તે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય નથી, પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય છે. દ્રવ્યના ભેદથી વસ્તુને જીવી, કેમ કે ભેદ માત્ર પર્યાયાધીન છે, પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય થઈ જાય છે. પછી ચાહે પર્યાયના ભેદથી વસ્તુને જુઓ, ગુણના ભેદથી જુઓ કે દ્રવ્યના ભેદથી જુઓ, એ પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય થઈ જાય છે. શુદ્ધ નિશ્ચયનો એ વિષય જ નથી રહેતો. સ્વભાવ તો શુદ્ધ નિશ્ચયનો વિષય છે, એ નિર્ભેદ છે, એમાં ભેદ પડતો નથી, એટલે એ વિષયને અનિર્વચનીય કહેવામાં આવે છે. કેમ કે વચન કહેવા જતા ભેદ પડે છે, કોઈ પણ વચન ગુણવાચક કેમ પડે છે. પછી દ્રવ કહો તો દ્રવ્ય તો ગુણ છે, જ્ઞાન કહો તો જ્ઞાન ગુણ છે, આનંદ કહો તો આનંદ ગુણ છે, સત કહો તો સત્તા ગુણ છે, કોઈને કોઈ ગુણથી ભેદ પડે છે.
કોઈ પણ પીડા થાય,
જેમ રાગમાં સ્વપણું કર્યું છે એમ રાગનું સ્થાન એ વખતે દ્વેષે લીધું. દ્વેષ પીડાના કાળમાં જે અનુભવો થાય છે, આ ન જોઈએ, આવી પીડા મને ન જોઈએ, એ દ્વેષનો પર્યાય છે. એ દ્વેષમાં એકત્વ થાય છે, એટલે દ્વેષનો વિષયભૂત જે શરીર છે જેમાં અશાતા વિજ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે, પરમાણુની રમી રહ્યા છે પરમાણુ, એમાં પણ સ્વપ્ન થઈ જાય છે. વિચારવું નથી, જ્ઞાનને જુદું પાડવું છે, જુદું પકડવું છે. જો જે જ્ઞાનમાં પીડા જણાય છે અથવા અનુભવાય છે એ અનુભવનાર જે જ્ઞાન છે એમાં પીડા નથી. પીડાની સત્તા, પીડાનું અસ્તિત્વ જુદું છે અને જ્ઞાનનું અસ્તિત્વ જુદું છે. હવે પીડામાં સ્વપણું થયું હોવાને લીધે જ્ઞાનનું અસ્તિત્વ પોતાને અનુભવમાં આવતું નથી. જ્ઞાનનું અસ્તિત્વ જો અનુભવાય તો પીડાનું અસ્તિત્વ મારાથી બહાર છે, પીડા જણાશે ખરી પણ પીડા સ્વપણે વેદાશે નહીં. આ ચમત્કાર છે. હા, જણાય ખરું, જાણવું જુદી વાત છે, વેદવું જુદી વાત છે. એવું લાગે છે કેમ કે એવો એક અભ્યાસ થઈ ગયો છે, અભ્યાસ થઈ ગયો છે, અભ્યાસ થઈ ગયો છે, કહેવાઈ ગયો છે જીવ એવી રીતે, એટલે સહેજે સહેજે થઈ જાય છે. પણ એ દુઃખદાયક છે, એ પ્રકારનું પરિણમન છે એ દુઃખદાયક છે. વર્તમાનમાં પણ દુઃખદાયક છે અને ભવિષ્યમાં પણ એ અશાતા વેદનીને બાંધનારું હોવાથી એ ભવિષ્યમાં પણ દુઃખદાયક જ છે. તો દુઃખથી જેને છૂટવું હોય એને ભેદ જ્ઞાન કરવું. આ સિવાય જગતમાં ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો ઉપાય નથી, એક જ ઉપાય છે અને તે માસ્ટર કી જેવો ઉપાય છે. ગમે તે પ્રકારનો વિભાવ હોય, પીડા હોય, વિકાર હોય, ગમે તે હોય, એનાથી છૂટવા માટે, બધા દુઃખ જ છે, દુઃખના જ પ્રકાર છે, એનાથી છૂટવા માટે એક વિજ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. વિજ્ઞાન જ એનો ઉપાય છે. સિદ્ધિ સિદ્ધિ વાત છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી સિદ્ધ પદ ન થાય
ત્યાં સુધી.
આમ તો અર્યંત પદ થાય છે અથવા તો બારમા ગુણ સ્થાનથી એ પ્રવૃત્તિ છૂટી જાય છે. શુક્લ ધ્યાનમાં તો બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પણ નથી સાતમા પછી તો, પણ ચાર પાંચ અને છ ગુણ સ્થાનમાં તો મનથી ગ્રાહ્ય થાય એ પ્રકારે ભેદ જ્ઞાન વર્તતું હોય છે. મનથી ગ્રહણ થઈ શકે એવું ભેદ જ્ઞાન વર્તે છે. સમજી શકે પોતાના ઉપયોગમાં પોતે સમજી શકે કે આ ભેદ જ્ઞાન થઈ ગયું છે. પછી સાતમા ગુણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે, એમાં મનની પ્રવૃત્તિ બહારમાં નહીં હોવાથી, પરિણામ ઉપર નહીં હોવાથી, ઉપયોગની પ્રવૃત્તિ આત્મા ઉપર હોવાથી, એકાગ્રતા હોવાથી, પછી પર્યાયનો વિષય એને રહેતો
નથી.
અને ત્યાં રાગ પ્રગટપણે બુદ્ધિગોચર રાગ મનગ્રાહ્ય રાગ ઉત્પન્ન નથી થયો, એટલે એનાથી જુદા પડવાની પ્રવૃત્તિ પણ ત્યાં નથી. જે અબુદ્ધિપૂર્વકની છે રાગ છે એ તો મનથી ગ્રહણ કરી શકાય એવો છે ને, બુદ્ધિથી ગ્રહણ કરી શકાય એવો છે. સ્વચ્છતા નું મહત્વ છે અને મલિનતા નું મહત્વ પર્યાય નથી. એટલે શું કે પર્યાય રાખવા જેવી નથી માટે નથી, એ પર્યાય રાખવા જેવી નથી માટે નથી. જેમ કે રોગ છે એ શરીરની પર્યાય છે, તો શરીરની પર્યાય છે માટે શરીર રાખવું ત્યાં સુધી રોગ રાખવો એમ કોઈ કહેશો? શરીરની બે અવસ્થા છે, એક રોગિષ્ઠ અને એક તંદુરસ્ત. તો રોગિષ્ઠ પર્યાય છે એ રાખવા જેવી નથી, તો શરીર સ્વભાવથી એનો પ્રતિકાર કરે છે. રોગ પર્યાયનો શરીર સ્વભાવથી પ્રતિકાર કરે છે. તો આ તબીબી વિજ્ઞાનનો સિદ્ધાંત છે, રેઝિસ્ટન્સ પાવર જેને કહે છે. શું કહે છે ડાક્ટરો? અત્યારે બાળક અવસ્થામાં કે વૃદ્ધ અવસ્થામાં રેઝિસ્ટન્સ પાવર ઘટે છે ત્યારે રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે, ત્યારે રોગ જોર કરી જાય છે. એટલે બાળ અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં જોખમ થોડું પણ દર્દ થાય ત્યારે જોખમ વધી જાય છે અને બહુ ભાગ મૃત્યુ એ બે અવસ્થામાં થાય છે. કેમ કે યુવાન અવસ્થામાં પ્રતિકાર શક્તિ ઘણી રોગની હોય છે, એટલે સામાન્ય રોગ થાય તો એને શરીર પ્રતિકાર કરીને મટાડી દે છે. અને એનો પ્રગટ દ્રષ્ટાંત એ છે કે ક્યાંય પણ વાગે છે, ઘા પડે છે, આપોઆપ રૂજાય છે. ડાક્ટર ઓપરેશન કરે તો હિલિંગ આપોઆપ થાય, હાડકું ભાંગે તો જોડાય આપોઆપ, એની કોઈ દવા નથી, હિલિંગ થવાની દવા નથી. પછી તો ઇન્જેક્શન કે દવા આપો એ તો પૈસા લેવા માટે આપે છે, ખરેખર એની કોઈ દવા નથી હોતી, તો આપોઆપ જ થાય છે. કેમ કે એ શરીર ધર્મ છે, એમ આત્મા શુદ્ધપણે પરિણમે એ સ્વભાવ ધર્મ છે આત્માનો. વિભાવનો નકાર કરવો, નિષેધ કરવો એ સ્વભાવ ધર્મ છે આત્માનો. કોઈ પણ માણસ હોય એને એનો આત્મા ગંખે જ છે. જ્યારે એ પોતે અપરાધ કરે છે ત્યારે આત્મા એનો ગંખે છે. કેમ કે અંદરમાં એના રોગની પ્રતિકાર શક્તિ પડેલી છે, એનો નકાર કરે છે કે નહીં આ નહીં કરવું જોઈએ, આ નહીં કરવું જોઈએ. પછી અવગણીને કરે બીજી વાત છે, પણ અંદરથી તો નકાર જ આવે. ચોર ચોરી કરતો હોય તો એને નકાર જ આવે, એમ જ છે. એટલે ભલે અવસ્થા આત્માની છે પણ એ રોગિષ્ઠ અવસ્થા છે, ટાળવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. અને એનો નાશ કરવાનો ઉપાય છે, વ્યવસ્થિત ઉપાય છે. બહુ ભાગ જગતના જીવોને એ ઉપાય જડતો નથી, એટલે જુદા જુદા અજ્ઞાન ભાવે પ્રયોગ કરે છે. કોઈ ત્યાગનો પ્રયોગ કરે છે, કોઈ તપનો પ્રયોગ કરે છે, કોઈ શાસ્ત્ર વાંચવાનો પ્રયોગ કરે છે, કોઈ બધું છોડીને જંગલમાં વસવાનો, કોઈ મઠમાં વસવાનો, કોઈ પર્વતમાં વસવાનો, કોઈ મસ્જિદમાં જવાનો, કોઈ બધા પોતપોતાની રીતે પ્રયોગ કરે છે. એ તો વિષય પર્યાયની મર્યાદામાં છે, મૂળ ધાતુમાં એ વસ્તુ નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, એની અંદર કોઈ ગડબડ નથી. એની અંદર ગડબડ થાય તો ક્યારે પણ એની અશુદ્ધિ મટે અને એની શુદ્ધિ થાય. એક વસ્તુની સુંદરતા છે. નિગોધની અંદર જાય, પ્રચુર કષાય કલંકની અંદર પ્રવર્તે છે ત્યાંથી, તો પણ એનું દ્રવ્ય ત્યાં શુદ્ધ છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, જરાય ફેર નથી. એના ઉપરથી પોતાનો આત્મા પણ અત્યારે શુદ્ધ છે, અને એ ભેદ જ્ઞાન વડે શુદ્ધતાને કેળવી શકાય છે, શુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. દ્રવ કર્મ ની વાત પૂછો છો ને? દ્રવ કર્મ પરમાણુ, એ તો આ આત્માનું જે ચેતન પિંડ છે શરીર પ્રમાણે, ત્યાં એટલા ક્ષેત્રની અંદર એ સાથે રહે છે, તો પણ એ આત્મા રૂપ થતા નથી, ચૈતન્ય રૂપ થતા નથી, જળ જળ પણ જ રહે છે. પણ આકાશના નિમિત્તની અપેક્ષા એ બંને એક ક્ષેત્રને રોકે છે. જેમ કે આ શરીરના પરમાણુ અને આત્માના પરમાણુ એ આત્માનું એક જ ક્ષેત્ર રોક્યું, આકાશનું એક જ ક્ષેત્ર રોક્યું છે. અહીંયા ક્યાંય પુલાણ નથી, અંદરમાં વેક્યુમ નથી, શરીરની અંદર કોઈ જગ્યાએ ખાલી અવકાશ નથી, છાસીને પરમાણુ રહેલા છે, છાસી છાસીને ભીડા છે, ક્યાંય પુલાણ નથી. એક સોયની હણી મૂકો એટલો પણ અવકાશ નથી, તો ડાક્ટરો કહે છે કે આમાં ક્યાંય વેક્યુમ નથી, ખાલી જગ્યા નથી, અને ક્યાં આત્મા વગરનો કોઈ પ્રદેશ નથી. જેટલા ભાગમાં શરીર છે એટલા ભાગમાં આત્મા ચૈતન્ય પદાર્થ છે, એટલા ભાગમાં પરમાણુ ભલે છૂટા છૂટા છે તો પણ એટલા ઘનિષ્ઠપણે રહેલા છે કે ક્યાંય ખાલી જગ્યા નથી, ખાલી જગ્યા રહે નહીં, ખાલી જગ્યા રહી શકે નહીં. છતાં પરમાણુમાં ચૈતન્ય નથી અને ચૈતન્યમાં પરમાણુ નથી. આકાશ નિમિત્તની અપેક્ષાએ બંને એક ક્ષેત્રે રોક્યું છે, બંને એક જ જગ્યા રોકી છે આકાશને. ઉપાદાનની અપેક્ષાએ જુઓ, એ તો નિમિત્તમાં, ઉપાદાનની અપેક્ષાએ જુઓ તો દરેકે પોતપોતાની જગ્યા રોકી છે, કોઈની જગ્યામાં કોઈ આવતું નથી, એને એક ક્ષેત્ર અવગાહન કહે છે જૈન શાસ્ત્ર પરિભાષામાં, એને એક ક્ષેત્રાવગાહ કહે છે. એક ક્ષેત્રાવગાહ એટલે પરસ્પર આકાશના એક ક્ષેત્રે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના રહેવું, પોતાના સ્વરૂપનો એટલે દ્રવ્યથી ક્ષેત્રથી પારથી ને ભાવથી સ્વચ્છ દૃષ્ટિથી, એમાં ક્ષેત્રાવી ગયું, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના એક આકાશના ક્ષેત્રે રહેવું અને એક ક્ષેત્રાવગાહ કહે છે. કર્માનો, કર્મના પરમાણુ આત્મામાં એક ક્ષેત્રાવગાહ છે, પણ પરમાણુ પણ આનો ત્યાગ કર્યા વિના કારણ વર્ગના રૂપે રહી રહે છે અને કેટલો કાળ સાથે રહે છે, એને સ્થિતિ બંધ કહે છે, આવીને ખરી જાય છે, પછી છૂટા પડે છે. જ્યારે ઉદયમાં આવે છે ત્યારે પછી એ ક્ષેત્ર છોડી દે છે, સાથે રહેવાનું છોડી દે છે, પછી એ પાછા જગતને કારણ વર્ગના જે કર્મ સામાન્ય પરમાણુ છે એની સાથે રહે છે, પછી જીવના કોઈ ક્ષેત્ર સાથે રહેતા નથી. ભાવ કર્મ છે એ તો પોતે જ ભાવરૂપી કાર્ય છે. કર્મ એટલે કાર્ય, શું વ્યાકરણમાં એને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે, કર્તાને સબ્જેક્ટ કહેવામાં આવે છે અને કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે, કર્તા કર્મ અને ક્રિયા, ત્રણ વિભક્તિ છે. એટલે ભાવ કર્મ છે, વિકારી ભાવરૂપી કાર્ય એ ભાવ કર્મ, એના નિમિત્તે દ્રવ્ય કર્મનો સ્થિતિ બંધ થાય, પ્રદેશ જથ્થો બંધ થાય, અનુભાવને પ્રકૃતિ પડે, જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ પ્રકૃતિ છે, એનું ફળદાન શક્તિને અનુભાવ કહેવામાં આવે છે. આમ એક કર્મના ચાર પડખા છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાવ.
પરિણત
પૂતગળો હોવાથી ઇન્દ્રિય જ્ઞાન વિષય નથી, એટલે ઇન્દ્રિય ગોચર થતા નથી. નંબર એક, જે વસ્તુ પોતાને લક્ષમાં ઇન્દ્રિયથી જણાતી નથી પોતાના જ્ઞાનમાં, એને એની સાથે શું પ્રવૃત્તિ કરવી? એટલે એમ કહે છે કે કર્મથી જુદા પાડવાનો પ્રશ્ન નથી, રાગથી જુદો પાડવાનો,
ભાવ કર્મ વાત કરે,
ભાવ કર્મથી જુદો પડવો, દ્રવ કર્મથી જુદા પડવાનો પ્રશ્ન છે. એ તો આપોઆપ જ થાય છે, જેમ વિભાવ થતા આપોઆપ બંધાય છે, એમ વિભાવનો નાશ થતા આપોઆપ છૂટા પડી જશે. એને કોઈ ચીપેથી પકડીને આગા કાઢવાની જરૂર નથી, વિદા મૂકવાની જરૂર નથી, કેમ કે પોતાના લાયલા આવ્યા નથી, પોતાના કાયદા જવાના નથી. વિભાવ કરવો કે ન કરવો એ એના કંટ્રોલનો વિષય છે, પરમાણુનું પરિણામ એ એના કંટ્રોલનો વિષય નથી. કેમ કે પોતાનો ભાવ છે, જે પોતાનો ભાવ છે પોતે કરવો ન કરવો સ્વતંત્ર છે. એ પણ બરાબર ભરતી નથી. અપરાધ કર્યો છે પોતે, દેણું કર્યું છે પોતે, હવે દેવામાં વાંધો આવે એ વાત પણ ન્યાયસરની નથી, ન્યાયસર ની વાત નથી. એમાં તો નિયત બરાબર નથી, દાન જ સાફ નથી, એક ન્યાયની દ્રષ્ટિએ. બીજું કે ભેદ જ્ઞાની જીવે તો ઉદયમાં આવતા કર્મોથી ગભરાવવાની જીવવાની જરાય જરૂર નથી, કેમ કે ભેદ જ્ઞાનમાં એ જુદો પડી ગયો. એટલે કર્મનો ઉદય આવશે ત્યારે એનાથી ભેદ પોતાનો અનુભવ કરશે, એને જાણશે, પણ એને સ્વપણે ભોગવશે નહીં, સ્વપણે અનુભવશે નહીં. તો ઉદયમાં આવ્યા હોય તો એને તો ઉદયમાં નહીં આવ્યા બરાબર જ છે, એને તો જેમ બીજા ખરી ગયા એમ આ પણ ખરી ગયા જેમ જ થશે એને તો, એના માટે તો. એટલે એને ખરી જાય તો સારું, અને ન ખરી જાય તો નહીં સારું, અથવા એવા નહીં ખરા નહીં ખરે એવા બધા હશે તો હવે ભોગવા વગેરે છૂટશે નહીં, અને એ ભોગવતી વખતે દુઃખી થવું પડશે એવો વિચાર કરવાની એને જરૂર નથી. એને તો ગમે તે ઉદયમાં આવો, હું હવે એટલો તૈયાર થયો છું કે જે કઈ ઉદય આવશે એનાથી ભિન્નપણે અનુભવવાનો મારો પ્રયત્ન છે, એ ચાલુ રહેશે. ભેદ જ્ઞાન થાય તો એનો અનુભવ સ્વપણે થતો નથી, પણ ભેદ જ્ઞાન કરવાના પ્રયત્નમાં પણ એનો દુઃખનો જે અનુભવ વગર પ્રયત્ને થાય એવો અનુભવ ક્યાં થતો નથી. આટલું તો એના એના પ્રયત્નમાં એનો ગુણ છે, લાભ છે. તો પ્રયત્ન તો અત્યારથી કરી શકે છે, નહીતર કોઈ એમ દલીલ કરે ભેદ જ્ઞાન અમને હજી થયું નથી, એ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય ત્યારે ભેદ જ્ઞાન વર્તે. અત્યારે શું કરવું અમારે ઉદય આવે ત્યારે, કે અત્યારે પ્રયત્ન શરૂ કરતો પ્રયત્ન કર તો પણ તને એનું જે દુઃખ વગર પ્રયત્ન અનુભવ ગોચર થાય એવું દુઃખ તને નહીં થાય, એમાં ફેર પડી જશે, બહુ મોટો ફેર પડશે. એ પણ એનો બહુ મોટો લાભ છે, અને એ અત્યારથી કોઈ પણ ક્ષણથી થઈ શકે છે. જે જીવ રાગ અને જ્ઞાન જુદા પાડવા જેવા છે, ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એવું સમજે, અને સમજે ત્યારથી જ પ્રયત્નવાન થાય, તે જે વર્તમાન છે. કેમ કે એને સમજ્યો ત્યારથી એનો પ્રયોગ શરૂ કર્યો, જે સમજે અને એનો જે એનો પ્રયોગ તરત ચાલુ કરે એની પાત્રતા ઉત્કૃષ્ટ હોય તો જ કરી શકે. ક્યારે ન કરે કે એની પાત્રતા ન હોય તો એ સમજીને એક પર મૂકી દે, સમજીને આ તો ઠીક છે સમજાણો ચાલો, ખ્યાલમાં આવી ગયું, ખ્યાલમાં રાખે, ખ્યાલને માં રાખે અધર, પાછો જે રીતે પરિણમતો હોય એ જ રીતે સાંસારિક ઉદયભાવની પ્રવૃત્તિમાં પ્રવર્તવા લાગે છે. એને આ સમજણ કઈ કામમાં આવતી નથી. શું કહે છે, સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ એટલે કે પોતાનું મૂળ સ્વરૂપ એમ લેવું, પછી ગમે તે વિશેષણ કે એને વર્ણ્યું હોય, પોતાનું મૂળ સ્વરૂપ એના લક્ષમાં આવે છે. એટલે કે જ્ઞાન ને રાગ ને જુદા પાડે ત્યારે એને પોતાનું શુદ્ધ સ્વરૂપ સ્વપણે લક્ષમાં આવે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. ખાલી એક વિષય ચાલ્યો હતો કે શાસ્ત્ર સ્વાધ્યાય તો લક્ષ કરવા માટે કે નિર્ણય કરવા માટે છે. તો કોઈ એમ કે શાસ્ત્ર સ્વાધ્યાય તો કરે છે પણ નિર્ણયને લક્ષ થતું નથી, કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં ભેદજ્ઞાન કરવાની વાત આવે છે એ કરે છે કે ખાલી શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે. શાસ્ત્ર સ્વાધ્યાય બાહ્ય ક્રિયા છે અને ભેદજ્ઞાન કરવું તે અંતર ક્રિયા છે. તો અંતર્મુખ પરિણામના માટે અંતર ક્રિયા શરૂ કરવી જોઈએ, બાહ્ય ક્રિયાથી કોઈ કામ થતું નથી. એટલે અહીંયા સ્પષ્ટ લીધું છે કે જો રાગ જ્ઞાનને જુદા પાડવામાં આવે તો જ પોતાનું શુદ્ધ જીવનું સ્વરૂપ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વિતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે સર્વજ્ઞ સ્વભાવે આત્માને ઓળખી શકે અથવા અનુભવી શકે. ઉપરનો સિદ્ધાંત લીધો કે જેમ જે સંપૂર્ણ વિતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે. રાગી હોય અને સર્વજ્ઞ થાય એવું કરી કોઈને વિષય નહીં. અન્ય મતમાં પોતાના દેવને લોકો ત્રિકાળ વેતા સર્વજ્ઞ સ્થાપે છે અને રાગી પણ સ્થાપે છે. જગતને રચવું, જગતની લીલા કરવી, જગતમાં માયાનો ફેલાવો કરવો, માયાના મૂળપાશમાં જગતના જીવોને હેરાન કરવા, પછી પાછા એમાંથી એને મુક્ત કરવા, આવી બધી લીલા, એવા બધા પ્રકારના ઉત્કૃષ્ટ રાગવાળા, તીવ્ર રાગવાળા, બહુ મોટા રાગવાળા ઈશ્વરને લોકો ચિત્રે છે. ચિત્રે છે કે છે કે જે રાગી હોય તે સર્વજ્ઞ હોય શકે નહીં અને સર્વજ્ઞ હોય તે રાગી હોય શકે નહીં. જ્યાં સંપૂર્ણ વિતરાગતા ત્યાં સંપૂર્ણ જ્ઞાન સંભવી શકે છે, જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સંપૂર્ણ વિતરાગતા જ હોય. કેમ કે રાગ જ્ઞાનને આવરે છે, રાગ પણ હોય ને જ્ઞાન નિરાવરણ હોય કોઈ દિવસ બને ભલે એ ચારિત્ર ગુણ અને જ્ઞાન ગુણ ગુણ અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે તો પણ વસ્તુ અપેક્ષાએ એક વસ્તુભૂત છે, જરા પણ ભિન્ન નથી. વસ્તુ અપેક્ષાએ સોએ સો ટકા ભિન્ન છે, ગુણ અપેક્ષાએ સોએ સો ટકા ભિન્ન છે. એક ગુણ કે બીજો ગુણ નથી, જરા પણ નથી, એક ટકો પણ નથી, સોએ સો ટકા ભિન્ન છે. વસ્તુ અપેક્ષાએ સોએ સો ટકા અભિન્ન છે. એટલે
બારમા ગુણસ્થાન વગર તેમ ગુણસ્થાન ન થાય,
સીધી વાત છે. પહેલા વિતરાગ થાય,
બારમા વિતરાગ થાય,
રાગ ક્ષય નું ગુણ સ્થાન છે, ક્ષય મોહ નું સ્થાન. મોહનો ચારિત્ર મોહનો દર્શન મોહ તો ચોથે જયારે ક્ષયિક સમય દર્શન થયું ત્યારથી દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ રહ્યો એ બાર ને ખલાસ થયો, એ કણ પણ ન રહે, પછી જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. બારમા ગુણ સ્થાનના અંત સમયે તેરમા ગુણ સ્થાનના ઉત્પાદનો સમય છે અને ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એક જ એટલે જેમ જે સંપૂર્ણ વિતરાગ થાય તે જ સર્વને થઈ શકે તેમ જે સર્વ પ્રકારના રાગથી નાયકની ભિન્નતા સમજે અથવા સર્વ પ્રકારના રાગાદિ ભાવથી તમામ વિભાવથી પછી રાગ દ્વેષ મોહ બધા ભાગ લાગે આત્માની ભિન્નતા જ્ઞાયકની ભિન્નતા સમજે સમજે એટલે અહીંયા પ્રયત્ન કરે સમજે એટલે અહીંયા માત્ર વિચાર કરે એમ નહીં પણ પ્રયત્ન કરે તે જ જે સર્વને સ્વભાવી આત્માને ઓળખી શકે અને અનુભવી શકે એમ કહ્યું એને પ્રથમ ઓળખાણ થાય ઓળખાણ થવા માટે પણ ભેદ જ્ઞાનની ચાવી છે અને અનુભવ કરવા માટે પણ ભેદ જ્ઞાનની ચાવી છે શું પ્રશ્ન હતો એવો વેદના નો ફરીને લઈએ જરા પ્રશ્ન
પીડા થતી હોય ત્યારે આપણે વિચારીએ કે પીડા જુદી છે વિચારવા પ્રયત્ન કરીએ પીડા તો જુદી જ છે પીડા તો છતાં પીડાનો અનુભવ તો થાય જ છે ત્યારે એટલે ઉલટાનો એમ વિચારીએ ત્યારે તો વધારે પીડા દેખાય છે
એટલે શું છે કે ત્યાં તો પીડા ઉપર એવી રીતે ઉપયોગ જાય છે પીડા નો ઓછો અનુભવ કરવો હોય તો પણ માણસનો ઉપયોગ વધારે પીડા થતી હોય તો ઇન્જેક્શન આપીને ડાયવર્ટ કરવામાં આવે છે પ્રાણે એટલે બેશુદ્ધ કરીને અને કાં તો એને જુદી જુદી રીતે બીજા વિષય મળી જાય ઉપયોગને તો પીડાની વેદના એને ઓછી અનુભવાય પીડાની વેદના ઓછી થાય નહીં તો એટલે એટલી જ પ્રક્રિયા થતી હોય પણ એનો ઉપયોગ કરે એટલે એને બીજી બીજી દિશામાં ઉપયોગને વાળે શું કોઈ એને વાતો કરાવે તો કોઈ એને કાંઈ ખાવા પીવાનું બીજી ત્રીજી જે કાંઈ રીતે એના ઉપયોગને બીજી રીતે વાળે તો એનો એના હવે એનો એક પ્રશ્ન બરાબર છે કે અહીંયા તો પીડા ઉપર તો ઉપયોગ લઈ જાય છે તો હમણાં વધારે દુઃખનો અનુભવ થાય છે પીડા વધારે અનુભવાય છે એના કરતાં તો બીજો ઉપયોગ લઈ જાય તો ઓછો અનુભવ થાય તો બીજે લઈ જવો એના કરતાં જ્ઞાન ઉપર લઈ જવો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે ઉપયોગને મૂર્છા આપે કે ઉપયોગને અન્ય વિષયમાં વાળે એના કરતા ઉપયોગને ઉપયોગમાં જ લઈ જાય ઉપયોગને ઉપયોગ પ્રત્યે લઈ જવાનો પ્રયત્ન કરે જેમ બીજી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે ઉપયોગ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે તો જેમ જો બીજી દિશામાં જતા દુઃખનો અનુભવ ઓછો થાય પીડાનો અનુભવ ઓછો થાય તો અહીં તો ત્યાં તો ભિન્નતા નહીં થાય તો હોય તે બીજા વિષયમાં ઉપયોગની પ્રવૃત્તિ થતા એને શરીરથી ભિન્નતા નથી થતી તો પણ એને પોતાને દુઃખના અનુભવમાં પીડાના અનુભવમાં ફરક લાગે છે ત્યારે અહીંયા તો પીડા રહી તેવું જે સ્વજ્ઞાન તે બાજુ ઉપયોગને વાળે તો એને તો બહુ મોટો ફેર પડવાનો છે પ્રસંગ લઈએ ઉદય વેદના નો છે તો એ વેદના ના ઉદયમાં ભેદ જ્ઞાન કરવું કેવી રીતે આ પ્રયોગ આપણે કેવી રીતે કરીએ એને વિચારવો છે તો જ્ઞાનને જ્ઞાન માત્રપણે માત્ર શબ્દ આવે છે જ્ઞાનને એકલું જ્ઞાન કહો માત્ર જ્ઞાન કહો જ્ઞાનને ફક્ત જ્ઞાનપણે જુદું જો જોવાનો પ્રયત્ન કરવામાં આવે બસ આટલું જ કાર્ય છે આથી વધારે નથી જુદું છે એને જુદું જોવું છે જુદું જોવું એને જુદું પાડ્યું એમ કહેવાય છે જુદું ગ્રહણ કર્યું એમ કહેવાય છે જુદું અને જુદું જોવું છે અવલોકન એટલું જ કાર્ય છે કરવા યોગ્ય કર્તવ્ય જેને કહીએ તો અવલોકન કરવું એટલું છે ભિન્નને ભિન્ન અવલોકન કરે એકલા જ્ઞાનને માત્ર એકલા જ્ઞાનપણે જુદું જોવે તો જે જ્ઞાન પીડાના ઉદય સાથે અવલંબીને ભળવા માટે દુઃખી થઈ રહ્યું છે એમાં સીધો ફેર પડશે તો એકલું જ્ઞાન જોવું છે એટલું જ્ઞાન જોતા એમ સ્પષ્ટ લાગશે કે આ જ્ઞાનમાં શરીર પણ નથી અને આ જ્ઞાનમાં શરીર અંગેની જે વેદના શરીરની પર્યાય છે એ પણ આમાં નથી. છતાં જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાની લીધે વેદનાનું એને જ્ઞાન થશે, સ્વપણે અનુભવ નહીં થાય. આ એક વેદ જ્ઞાનનો ચમત્કાર છે કે પીડા થતી હોવા છતાં પીડાથી જુદું પડી શકાય છે. પીડા થવાના કાળમાં જો જુદા પડવાનો પ્રયત્ન કરવામાં આવે તો એવું પણ છે કે આ પ્રયત્ન છે ઓછા વધતા અંશે અવશ્ય સફળ થાય છે. એટલે કે એવું પણ નથી કે આની નિષ્ફળતા થાય, એવું નથી. જો જીવ પ્રયત્ન કરે તો એની પ્રયત્નના અનુપાતમાં, પ્રયત્નના પ્રમાણમાં એની સફળતા થાય જ છે. જેટલો પ્રયત્ન એટલી સફળતા, પ્રયત્ન એટલે જેટલું જોર. આ પુરુષાર્થનું કાર્ય છે. જ્ઞાન પોતે સ્વજ્ઞેય નથી, જ્ઞાન જણાવવા યોગ્ય નથી. એ તો એના જેવી વાત થઈ કે મારે જીભથી બોલવું કેવી રીતે, હું બોલું કેવી રીતે, બોલતા બોલતા એમ પૂછે કે હું બોલું કેવી રીતે. બધું તો વ્યાઘાત જેને કહેવામાં આવે છે. એમ જ્ઞાન પોતે જાણનાર છે, જાણનાર પોતે. એટલે તો શ્રીમદજીએ પ્રશ્ન કર્યો કે ઘટપટ આદિ જાણતો, તેથી તેને માન કે આ ઘટ છે, આ પટ છે. જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન? જે પોતે જાણનાર છે, જે જણાય રહ્યું છે, એક વાત છે. કે જાણનારને જે જ્ઞાન પોતે છે એ પોતે પોતાને જાણવાનો પ્રયત્ન ક્યારે કર્યો નથી, એ દિશાનો એ પ્રકારનો આ જીવે કદી પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરે તો જેટલા પ્રમાણમાં પ્રયત્ન કરે એટલા પ્રમાણમાં સફળ થાય. ગોળ નાખીને બીડું થાય એના જેવી વાત છે. એમાં તો નોય થાય, આમાં તો થાય ને થાય જ થાય એવું છે. એટલું તો જ્ઞાની એમ કહે છે કે તીવ્ર રાગરસથી પરિણમવું એ ભાવ મરણ છે. જેમ જીવ મોતથી ડરે છે, સૌથી વધારે કોનાથી ડરે? મોતથી ડરે. એમ રાગરસ ને મોત જોવું, આ રાગરસ છે એ મારું મોત છે એમ જોવું, તીવ્ર રસે નહીં જોવું. એ જ ભાવ મરણ છે. એ જ બીજા દ્રવ મરણનું કારણ પણ એ જ છે, બીજું કાંઈ નથી. એટલે એ રસમંદ પીડા વિના તો બીજો કોઈ ઉપાય નથી. તીવ્ર રસની અંદર તો કોઈ કાર્ય પ્રયત્ન ઉપડતો જ નથી, સફળ થવાનો પ્રશ્ન રહેતો નથી. મંદ રસની પ્રવૃત્તિ હોય તો પ્રયત્ન ચાલુ થઈ શકે છે. અને એટલા માટે મંદ રસે પ્રવર્તવાની જ્ઞાનીઓની આજ્ઞા છે કે ઉદયમાં તો હું ચાલ્યો જઈશ, ચાલ્યો જઈશ, હું તને રોકી શકીશ નહીં એવી કોઈ તારી અનિવાર્ય પરિસ્થિતિ છે. પણ મંદ રસે જા, રસ તો ઘટાડતો જા, કાંઈ નહીં તો ઓછામાં ઓછું. જેમ ઘણા વર્ષ સુધી અફીણ ખાય છે, એ અફીણ છોડે તો મરી જાય. સીધું એ જ રીતે એમ કે આજથી અફીણ ખાવું નથી એટલે એ ખલાસ થઈ જાય અને નાડો તૂટે, પલ્સ જ જાય સિદ્ધિ એની. કેમ કે ટોક્સિકેશન ઘણું થયું છે. અફીણ ખાય તો મરે, કેમ કે ઝેર વધતું જાય છે શરીરમાં. અફીણ ખાય તો પણ મરે અને અફીણ ન ખાય તો મરે, કરવું શું? તો કે એનો રસ્તો છે, ધીમે ધીમે ઘટાડતો જાય. એની એક એક કણી ઓછી કરતો જાય. જેમ કે કણીદાર હોય તો એક એક કણી ઓછી કરતો જાય. થોડી તકલીફ થશે કદાચ, પ્રમાણ ઓછું જશે તો થોડીક તકલીફ થશે, પણ એ શાંત થઈ શકશે, એમાં મરી નહીં જાય. પણ એક એક કણી ઘટાડતા ઘટાડતા તદ્દન ખાવાનું બંધ થઈ જશે એવી પરિસ્થિતિ આવી શકશે. એમ આ જીવે ઘણો રાગ રસ અત્યાર સુધી અનંત કાળ સુધી લઈ લીધો છે અને લઈ રહ્યો છે, એને એની માત્રા ઘટાડવી રહી. ઉપાય એ જ છે, એકદમ જો ડિસ્કનેક્ટ કરવા જાય તો ઘણા પાગલ થઈ જાય, ઘણા પાગલ થઈ જાય, ઘણા એવું કરે બસ ન જોઈએ, આથી કાંઈ ન જોઈએ, ન થઈ જાય કાંડા, એમ પણ આમાં કામ નથી આવતું. આ થઈ જાય છે ને જંગલમાં જઈને અવધૂત જેવા આજે અનિયમતીઓ જે હોય છે તેને ખાખી બાવા કહે છે. એ વિષ્ટા કેમ પીએ છે, વિષ્ટા કેમ ખાય છે, એને નક્કી કર્યું છે કે બસ કાંઈ આમાં કાંઈ નહીં, બધું મારે તો બધું સરખું. એને જ્ઞાન નથી હોતું, એને કસાય એટલો જ ભારેલો, એનો જે રૂંધાયેલો કસાય છે એવો ને એવો જ હોય છે. કોઈને મારી દે તો મારી ના કરું, એનો ગુસ્સા આવે તો શું, કેમ કે એની પાસે કોઈ સમ્યક પ્રકારે એનો ઉપાય નથી. અઘુરી બાવા જે થાય છે એ બધું ગામપણમાં થઈ જાય છે. અહીંયા તો વિવેકપૂર્વક જે રીતે સમ્યક પ્રકારે શાંતિ પ્રાપ્ત કરતા કરતા અને શાંતિ વધારતા વધારતા અને કષાયનો સમ્યક પ્રકારે અભાવ કરતા કરતા, કષાયને દબાવતા નહીં, દમન કરતા નહીં, શમન કરતા, ઉપશમન કરતા કરતા સંપૂર્ણ પરિપૂર્ણ નિર્દોષ જીવ કેમ થાય, શુદ્ધ કેમ થાય, એનો ઉપાય છે. એને સમ્યક માર્ગ કહેવામાં આવે છે. કે જે વેદ જ્ઞાનની વિચારણામાં પડે છે એને રસમંદ પડે છે, વિચારણાથી આગળ પ્રયોગમાં જાય છે ત્યારે એનો રસ ઓર મંદ પડે છે. પ્રયોગમાં તો પુરુષાર્થ ચાલુ થઈ ગયો, જેટલા પ્રમાણમાં પુરુષાર્થ એટલા પ્રમાણમાં એને શાંતિ, એટલા પ્રમાણમાં જુદા પડવાનું, એટલા પ્રમાણમાં પીડાથી છૂટ્યો, એ ચોક્કસ છૂટ્યો. એકનું જ્ઞાનને જોવું, એકનું જ્ઞાનને જોવું, એ જ જ્ઞાનને જુદું પાડવું, એવી પ્રક્રિયા છે.
એટલે રસ મન કરવા જરૂર તો વૈજ્ઞાનિક છે,
એ વધુ વધુ સારો ઉપાય છે. રસમંદ કરવામાં વેદ જ્ઞાન વધુ સારામાં સારો ઉપાય છે. કેમ કે તે રસમાં તો અમસ્તો અંતરાય પડે તો રસ તીવ્રમાંથી મંદ થઈ જાય. કોઈ પણ વિષયમાં પ્રવર્તતા જો બીજો વિષય વચ્ચે વિક્ષેપ કરે તો આ વિષયનો રસમંદ પડે છે કે નહીં, કે આ તો પારમાર્થિક વિષય વચ્ચે આવ્યો. બીજા લૌકિક વિષયથી પણ એક વિષયનો રસમંદ પડે છે અન્ય વિષયને લઈને, એક કષાયને બીજો કષાય ધક્કો મારે છે તો આ તો અકષાયની પ્રવૃત્તિ છે, તો એને ધક્કો મારે જ મારે, એમાં પ્રશ્ન રહેતો નથી. એટલે એ પ્રકાર છે એની અંદર. હવે એ પ્રકાર જે છે એ પ્રકારનો પ્રયત્ન કરવો અને એ પ્રયત્ન કરતા શું તકલીફ છે એ વિચારવા જોઈએ છે. એમાંથી એ વિષયની સૂક્ષ્મતા ઘણી નીકળે એવી છે. પણ જો પ્રયત્ન કરે તો પ્રયત્ન વગર એ વિષયની સૂક્ષ્મતાનો ખ્યાલ નહીં આવે કે આમાં શું થાય અને શું ન થાય. આ એક બહુ એવું કાર્યક્ષેત્ર છે, પ્રયોજનભૂત અને છતાં એવું રસિક કાર્યક્ષેત્ર છે કે એ કાર્યમાં પ્રવેશ કર્યા પછી સતત જીવ એ કામ કર્યા જ કરે છે. પછી ગમે તે ઉદય હોય એવું જ કાર્ય કર્યા કરે છે. એના માટે થોડીક ચાવી દેવી પડે છે, અલારામના ઘડિયાળને ચાવી ટાઈમ પીસને દે છે. જ્ઞાન તો સ્વતઃ પરિણામ જ કરે છે, રાગે સ્વતઃ પરિણામ જ કરે છે. કેમ કે બે ગુણની અવસ્થા છે, અનંત ગુણ પરિણામ જ કરે છે, દરેક આખો અનંત ગુણ સહિત પરિણામ જ કરે છે. સ્વતઃ પરિણામ જ કરે, એને પરિણમાવવાની જરૂર નથી. ધારાવાની પણ એ જ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. જેમ જ્ઞાનીને જ્ઞાન ધારા ચાલે છે એ ભિન્ન અનુભવમાં આવતી હોવાથી એને જ્ઞાન ધારા કહે છે. પણ અજ્ઞાની ની જ્ઞાન ધારા તો ચાલે જ છે, એને ભિન્ન અનુભવમાં નથી આવતી, એને જ્ઞાન ધારા કહેતા નથી.
બરોબર.
પણ છે એને જ્ઞાન ની ધારા તો છે, ચાલુ જ છે.
બરોબર.
જોતો નથી, ચાલુ છે, એને જોતો નથી. આ તકલીફ છે. એટલો એને કર્મા ને રાગ માં રસ છે કે જ્ઞાન જોવાનો એને રસ નથી. એટલા માટે એક વાત એમ પણ કહેવામાં આવે છે કે તું જ્યાં રસ લે છો ત્યાં તને થાક લાગ્યો છે, ત્યાં તને દુઃખ લાગ્યું છે, તો તું નિવર્તીશ. જો તને થાક ને દુઃખ નહીં લાગ્યો હોય તો તારો રસ ઉત્સાહ ને સુખ નું કારણ એવું તને લાગશે, ત્યાંથી પાછો નીકળીશ. તારે વળગો હોય તો નહીં મળી શકે. એટલે એને પૂછવામાં આવે છે કે એ જીવ તું પરિભ્રમણ કરતા કરતા થાક્યો છો, અને થાક્યો છો ને આ વાત સાંભળવા આવ્યો છો કે નથી થાક્યો ને સાંભળવા આવ્યો છો એમ પૂછવામાં આવે છે. જો થાક્યો છો તો તારા માટે રસ્તો સુગમ છે, નથી થાક્યો તો હજી એમ લાગે છે કે તારે પરિભ્રમણ ઘણું લાંબુ છે, એનું લક્ષણ છે. એટલે એક વાત એ કરી કે જે જ્ઞાન ભિન્ન પાડે તે જ આત્માને ઓળખે અને તે જ આત્માને અનુભવી શકે. આ પ્રકારનો પ્રયત્ન કર્યા વિના કોઈ આત્માને ઓળખી શકે, કોઈને આત્માનો નિર્ણય થાય, નિશ્ચય થાય, લક્ષણમાં આવે કે અનુભવ થાય એવું કોઈ દિવસ બની શકતું નથી. એકમાત્ર આ ઉપાય છે. એમ ચોખ્ખું કરે છે આ વિષય ગુરુદેવે વેદ જ્ઞાનનો અનેક ભેદે ભાવ સ્પષ્ટ કર્યો છે, ઘણો સ્પષ્ટ કર્યો છે. વેદ જ્ઞાનના ઘણા બોલાવે છે.